ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलम् वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 17 फेब्रुआरी 2013 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 658 मुंबई पोस्ट छठ रविवार 1952 त्रणे पत्रों मळ्या छे। स्तंभ तीर्थ क्यारे गमन थवु संभवे छे ते लखवानू बनी शके तो लक्षो। બે અભિનિવેશ આડા આવી ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી તે આ પ્રમાણે લૌકિક અને શાસ્ત્રીય ક્રમે કરી સત્સમાગમ યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્યું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવા યોગ્ય છે। પરમાર્થ માર્ગના અદ્ભુત રહસ્યો વિશે પરમ કૃપાળુ દેવ એના જુદા જુદા પત્રોની અંદર જે સંદર્ભ આપે છે એમાંનો એક આજે એક રહસ્ય પ્રભુએ આ પત્રમાં મૂક્યું છે કે જીવ મિથ્યાત્વનો ત્યાગ કેમ કરી શકતો નથી। આશ્રવ કર્મબંધના કારણમાં મૂળ મિથ્યાત્વ છે, પછી અવિરતી પ્રમાદ કશા યોગ છે પણ મૂળ મિથ્યાત્વ છે। જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી જીવ પરમાર્થ માર્ગની યાત્રામાં આગળ વધી શકતો નથી। બધા સાધનો એના એને મોક્ષના હેતુરૂપ થતા નથી, એ કરે છે પણ મિથ્યાત્વનો ત્યાગ કરે નહીં તો સમ્યકત્વની પ્રાપ્તિ પણ થતી નથી। સાધનો બધા સમ્યકત્વ ના જ કરે છે, સંકિત પ્રાપ્ત થાય, સંકિત શુદ્ધ થાય, બધા સાધનોની સેવના એ જ પ્રકારે સત્શાસ્ત્રનું સેવન કરે, સદગુરુનું સેવન કરે, સદ્ધર્મનું સેવન કરે, સત્ક્રિયાઓ આચરે પણ મિથ્યાત્વનો ત્યાગ ન કરી શકે। કેટલો જબરજસ્ત પ્રશ્ન સૂક્ષ્મ મૂક્યો છે કે અનંત કાળ સુધી જીવ આમને આમ કર્યા કરે છે પણ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી, અને મિથ્યાત્વનો ત્યાગ ન થાય, સમ્યકત્વનો ઉદય ન થાય ત્યાં સુધી એના સાધન બધા નિષ્ફળ રહે છે। સાધન બધા કરવા છતાં એ નિષ્ફળ રહે છે, પ્રશ્ન એટલો કહ્યો છે કે આ વાત વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્ર આદિ દ્વારા ઉપદેશી છે, છતાં એ મિથ્યાત્વ છોડવા પ્રત્યે જીવ ઉપેક્ષિત શા માટે છે? એ કેમ છોડતો નથી અથવા કેમ છોડી શકતો નથી? મિથ્યા દર્શન, મિથ્યા માન્યતા, મિથ્યા અભિપ્રાય, મિથ્યા ધારણા, આ બધા મિથ્યાત્મના અંગ છે, પાસાઓ છે. તરતમ્યતા પ્રમાણે એના જુદા જુદા પાસાઓ છે. આ મિથ્યાત્વનો ત્યાગ જીવ કેમ કરી શકતો નથી? બહુ મોટો પ્રશ્ન સાધકના જીવનમાં છે. આ એક જ ટર્નિંગ પોઈન્ટ છે. એ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છે, મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છે, અને છતાં મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. કારણ કે મિથ્યાત્વનો ત્યાગ કરે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકમાંથી સમ્યકત્વના ગુણસ્થાનકમાં આવે, પણ પેલાથી ચોથે આવતો નથી. પેલામાં હોવા છતાં ગુણસ્થાનક એટલા માટે છે કે એને છોડવું છે માટે. પ્રત્યેક ગુણસ્થાનક પ્રાપ્ત એટલા માટે થાય કે છોડવાનું હોય. 14 ગુણસ્થાનક આરોહણનો ક્રમ એ બરોબર સમજી લેવો જોઈએ કે પ્રત્યેક ગુણસ્થાનક પ્રાપ્ત કરવું એટલે એ છોડવા માટે, પછી આગળ જવું. એ જો છોડી ન શકે તો પેલું જો છોડી ન શકે તો ચોથામાં જઈ ન શકે, ચોથું છોડી ન શકે તો સાતમા સુધી એની યાત્રા થઈ ન શકે, અને સાતમું છોડી ન શકે તો તેરમામાં ક્યારેય પણ પ્રવેશ થઈ શકે નહીં. પરમાર્થ માર્ગની વાતો એટલી બધી સૂક્ષ્મ છે, ગંભીર છે. ખૂબ ધીરજપૂર્વક, શાંતિથી, ઉપયોગપૂર્વક જો એ વાતને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ સરળમાં સરળ છે. કેમ કે આ ગણિત જેવું સરળ ગણિત બીજું એકેય નથી. એક ને એક બે જેવી સીધી વાત પરમાર્થના વિતરાગના વિજ્ઞાનમાં છે કે ભાઈ મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે બે અભિનિવેશ આડા આવીને ઊભા છે. એ ધર્મમાં છે, સંપ્રદાયમાં છે, સાધક બહેનો છે, કરે છે કંઈ ને કંઈ, પણ બે અભિનિવેશ એને આડા આવે છે. એક અભિનિવેશ છે લૌકિક અને બીજો અભિનિવેશ છે શાસ્ત્રીય. એ જો સમાગમ યોગે, સત્સમાગમનો યોગ થાય, સદગુરુનો, સત્શાસ્ત્રનો, સત્સંગનો, એનો જો યોગ થાય, અને જો તે અભિનિવેશ છોડે, યોગ થાય અને છોડે જ એવું નહીં, પણ છોડવા માટેની અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એ ધારે તો અત્યારે છોડી શકે છે. સત્સમાગમનો યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે. આવા સત્સમાગમમાં પણ જીવ પોતાનો એ અભિગમ છોડતો નથી, અભિનિવેશ છોડતો નથી. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. આવો સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો હોય તો પણ આ એનો લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ, એ અભિનિવેશ ન છોડવાને કારણે એ મિથ્યાત્વનો ત્યાગ નથી કરી શકતો. અભિનિવેશ એ સૂક્ષ્મ અહંકારજન્ય આગ્રહ છે, બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે એનું. એનો બેઝ આધાર અહંકાર છે. એના આધાર ઉપર એની માન્યતા, એનો અભિપ્રાય, એની શ્રદ્ધા, આ બધું મિથ્યા. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા માન્યતા, મિથ્યા ધારણા, મિથ્યા અભિપ્રાય, આ બધું દ્રઢ કરીને બેઠો છે. કેમ કે અહમ ઉપર બેઠો છે. સત્સમાગમના યોગે અહમનું વિસર્જન કર્યું નથી. હું કંઈ જાણતો નથી એવો દ્રઢ ભાવ કરીને સદગુરુના ચરણે જાય તો એને સતની પ્રાપ્તિ થાય, નહીં તો સદગુરુના ચરણે જાય એટલે સત મળે જ એવું માનવું સત્પુરુષનો સમાગમ મેળ્યો એટલે સતની પ્રાપ્તિ થઈ ગઈ એવું પણ માનવાની આવશ્યકતા નથી. કારણ કે એમાં બાધા કરનાર, એમાં અંતરાય કરનાર, એમાં આડા આવનાર બે અભિનિવેશ પોતાના ઉભા છે, અને એ છે લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. અને આ વાત શાસ્ત્રમાં જ્ઞાની પુરુષોએ વારંવાર કીધી છે કે અનંતવાર તું આ પ્રકારના સત્સમાગમના યોગમાં આવ્યો છતાં મિથ્યાત્વ ગયું નહીં. એનું પરમ રહસ્ય પ્રકાળુ દેવે આ 658ના પત્રમાં બહુ જ અદ્ભુત મૂક્યું છે. જ્વલે જ આ વાત ક્યાંક જોવા મળે, વાંચવા મળે, સાંભળવા મળે અને સમજવા મળે. આવી મૂળભૂત વાત એ કહે છે આ અભિનિવેશ શું સાહેબ. આ તમે વાત કરી શાસ્ત્રીય અભિનિવેશ અને લૌકિક અભિનિવેશ પત્રની સાથે સંબંધિત છે, એટલે આપણે એ અભિનિવેશની વ્યાખ્યા એક જગ્યાએ આપી છે, એને જરા અત્યારે વિચારણામાં લઈએ, નહીં તો વાત બેસે એવું છે નહીં. કહે છે લૌકિક અભિનિવેશ એટલે, પહેલા આપણે લૌકિક અભિનિવેશ અને પછી શાસ્ત્રીય અભિનિવેશ. લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છ આદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? આ લૌકિક અભિનિવેશ સત્સમાગમના યોગમાં છે, એવો યોગ એને પ્રાપ્ત થયો છે, પરંતુ એનું મિથ્યાત્વ ટળતું નથી. એનું કારણ એનો લૌકિક અભિનિવેશ અને લૌકિક અભિનિવેશના સૂત્રોમાં દ્રવ્યાદિ લોભ. એને પરમાર્થ મળતો હોય તો પણ દ્રવ્યનો લોભ એનો જરાય ઓછો થતો નથી, કારણ કે પોતે જે કંઈ વાત કરે છે સુખની, એ સુખમાં દ્રવ્યને આધાર માને છે કે પૈસા તો જોઈએ. જો તૃષ્ણા એ મેળવવા માટેની પણ એટલી તૃષ્ણા છે એની, એ સત્સમાગમ મળ્યો એટલે હવે મને આ બધા પૂતગલ પદાર્થો નહીં હશે તો પણ મને આનંદ મળશે એવી કંઈ શ્રદ્ધા નથી. આ મિથ્યાત્વ. સત્સંગમાં બેઠો બેઠો પણ દ્રવ્યાદી લોભ અને એની તૃષ્ણાની વિચારણાને પ્લાનિંગ કર્યા કરે કે આ આવ્યા છે તો એનો સંપર્ક કરવાથી મને કેટલો લાભ થશે, આ આમ કહેશે તો કેટલો લાભ થશે. વાતમાં કેન્દ્રમાં શું હોય? દ્રવ્યાદી લોભ. દ્રવ્ય આદિ એટલે દ્રવ્ય અને એને લગતી બધી જ ભૌતિક પદાર્થો, સમૃદ્ધિના, સંપત્તિના અનેક પ્રકારો, આ બધા દ્રવ્ય આદિ. દ્રવ્ય એટલે ધન, પૈસો, પૈસો, મકાન, આભૂષણ, સોનું, રૂપું, ચાંદી, અનેક પ્રકારના વસ્તુઓ, ભોગના સાધનો, સામગ્રીઓ, આ બધાનો લોભ અને તૃષ્ણા એ જરાય ઓછી ન થાય. એ છોડવા માટે પણ એનો પ્રયત્ન ન હોય. દૈહિક માન આ બીજું, દ્રવ્યાદિ લોભ આ લૌકિક અભિનિવેશમાં પહેલું તત્વ દ્રવ્યાદિ લોભ અને તૃષ્ણા. લોભ છે ત્યાં સુધી તૃષ્ણા ચાલુ જ રહે છે. સંતોષ આવે તો તૃષ્ણાનો અંત આવે. તૃષ્ણા આકાશ જેવી અનંત છે, અનએન્ડિંગ એક્સરસાઇઝ છે માઇન્ડની આ તૃષ્ણા, જેનો કોઈ દી ક્યારે અંત આવી શકતો નથી એવું તત્વ એ તૃષ્ણા છે. કેમ કે એનો આધાર લોભમાં છે. જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી જીવ તૃષ્ણા રહિત થઈ શકતો નથી. પણ લોભની સામે જો સંતોષ નામનો ગુણ, જે ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર ભગવાન મહાવીરે કહ્યું છે કે ક્ષમાથી ક્રોધ જાય, નમ્રતાથી માન જાય, સરળતાથી માયા જાય અને સંતોષથી લોભ જાય, આ સંતોષ એને આવ્યો નથી. સંતોષ આવ્યો નથી ત્યાં સુધી લોભ ઊભો છે, અને લોભ ઊભો છે તો લોભ એ જ્યાં સુધી છે ત્યાં સુધી એને પદાર્થની, વસ્તુની, દ્રવ્યની આ તૃષ્ણા શાંત થતી નથી. પછી માનની, કીર્તિની, પૂજાવાની, સત્કારની, મનાવાની, સિદ્ધિની, પ્રસિદ્ધિની, આ બધું લોભમાં હજાર અવગુણ આવી જાય છે. એની તૃષ્ણા એને કોઈ ને કોઈ પ્રકારે રહ્યા છે. એ રાજપાટ છોડે તો પણ એને એમ થાય કે મહામંડલેશ્વર જથા હું. એ બધું જ છોડે તો પણ સામે તૃષ્ણાનું સ્વરૂપ બદલાય. એને એમ થાય કે મારી પ્રસિદ્ધિ મોટી થવી જોઈએ, હું આચાર્ય થવો જોઈએ, હું ગચ્છાધિપતિ થવો જોઈએ અને બધામાં મારું માન રહેવું જોઈએ, દિગ્દિગંતની અંદર મારી કીર્તિની યશ પતાકા ફરવી જોઈએ, ચારે બાજુ મારું નામ, ચારે બાજુ રેડિયોમાં, ટીવીમાં, મીડિયામાં, બરે બધા ગમે તે ચેનલ હોય હું તો હોવો જ જો. આવું જ આયોજન આમાંથી જ નવરો ન પડે. આ તૃષ્ણા અંત નથી આવતો. તો કે છે એ દૈહિક માન, આ માન બહુ જબરજસ્ત ચીજ છે, એ આ બધા લોભને ખેંચી રાખે છે. લોભમાંથી જીવ નિવૃત્ત થઈ શકતો નથી, કારણ કે માન ભયંકર છે. અને એ માન કેવું? દૈહિક માન છે. પોતાનું જે પર્યાય પોતાને પ્રાપ્ત થઈ છે અત્યારે વર્તમાન મનુષ્યની, કુટુંબની, જાતિની, કુળની, અને એમાં એને દેહ પ્રાપ્ત થયો છે, એ દેહનું રૂપ, સૌંદર્ય, એ દેહની અંદરની વિશેષ પ્રકૃતિઓ, બસ એના ઉપર એને એટલું બધું માન થયું છે કે જાણે મારા જેવો જગતમાં કોઈ છે જ નહીં, કોઈ બીજું પાત્ર નથી, મારાથી શ્રેષ્ઠ કોઈ બીજું પાત્ર નથી. મુમુક્ષુની ભક્તની પ્રાર્થનામાં એ કહે છે કે મારાથી ને અન્ય પાત્ર જગમાં જોતા જડે, હે વિભુ, મારા જેવો કૃપણ હીન દીન અધમા દમ અધિકો જગત અધિકો પતિત જગત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. દૈહિકની દ્રષ્ટિએ તો હું નિકૃષ્ટમાં નિકૃષ્ટ એવું પાત્ર મારું છે અને આ જીવને અવળી મતી એવી છે કે મારા જેવું કોઈ. આ દૈહિક માન એનું ખસતું નથી. સત્સમાગમના યોગમાં પણ આ માનને એ પુષ્ટ કરે છે. અને એ માન પુષ્ટ ન થતું હોય તો શું કરે? અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. અરે આની સ્થિતિ તો જુઓ, સદગુરુને પડતા મૂકે અને અસદગુરુના ચરણ ચાપે. કારણ એક જ, એ કઈ ગુરુ પ્રત્યેનો પ્રેમ નથી, પોતાનું માન પોસાય છે એનો પ્રેમ છે. કે એને બરોબર બરો કેમ છો 10 વાર પૂછે છે, માન આપે છે, આગળ બેસાડે છે, એની આગતા સ્વાગતા થાય છે, એને મજા આવે છે. પછી એ કરનાર કોણ છે, કુગુરુ છે કે સુગુરુ, એનું કોઈ મહત્વ એને હોતું નથી. લક્ષ એના ઉપર છે, દૈહિક માન ઉપર લક્ષ છે. આ દૈહિક, આ લૌકિક અભિનિવેશ છે, આ અહંકારનું સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વરૂપ છે, આ એનું માન છે. કૃપાળુ દેવ તો કહે છે કે જગતમાં માન ન હોત અહીં જ મોક્ષ હોત. અરે જીવને રોકી રાખનાર સત્સમાગમના યોગમાં, સત્પુરુષના યોગમાં, સાક્ષાત કેવડીના યોગમાં, સાક્ષાત તીર્થંકરના યોગની અંદર જીવને રોકી રાખનાર કોઈ તત્વ હોય તો એનું માન છે, દૈહિક માન. આ માન જતું નથી. અહમ ઓગળતો નથી, અહમ વિલય થતો નથી. બહુ જ તીક્ષ્ણ છે, કઠોર છે. પથ્થર એટલો બધો ચારે બાજુ ખૂણા ખાચરા વાળો છે, કપચીનો પથ્થર હોય જ્યાં હાથ મૂકો ત્યાં વાગે. પણ જ્યારે એ પોતાના બધા જ જે કાંઈ ધાર છે એ ધાર ઘસાઈ જાય, કાળને કારણે ઘસાઈ જાય, પ્રકૃતિના કારણે ઘસાઈ જાય, ત્યારે પથ્થર ગોળ સાલિગ્રામ જેવો બને છે. લોકો એને પૂજામાં મૂકે છે, કોઈ શંકરના સ્વરૂપમાં મૂકે છે, કોઈ વાસુદેવના સ્વરૂપમાં મૂકે છે, એની પૂજા થાય છે. કયા પથ્થરની પૂજા થાય છે? જેને ધાર નથી એકેય દિશામાં, એકેય દિશામાં લેશ માત્ર પણ ધાર નથી, એવો લીસો સરળ ગોળ મટોળ એવો જે પથ્થર જ્યારે એનું સ્વરૂપ એની આકૃતિ થાય છે ત્યારે પૂજાય છે. આપણા જીવનની ધાર આપણે ક્યારેય જોતા નથી કે કેવી આકરી છે, કેવી કેટલા લોકોને ખોંચતી હશે. તો દૈહિક માન એ ધારવાળો પથ્થર આપણો જીવનનો છે. કૂડ, હવે પોતાના માનનો આધાર, દૈહિક માનનો આધાર. કેટલાય તો પોતાથી આગળ વધીને અમે કયા કુટુંબના છીએ, અમારી ખાનદાની શું, સમગ્ર કુટુંબનું અભિમાન લઈને ચાલે છે, કુળના અભિમાનને લઈને ચાલે છે. અમે કયા કુળના, અમારી જાતિ કઈ, આનો મોહ એનો છૂટતો નથી. હવે એ તો દૂરની વાત થઈ. એવા કુટુંબની અંદર પણ જ્ઞાનીઓ, નીચ કુટુંબની અંદર પણ જ્ઞાનીઓ ઉપજે છે અને ઉચ્ચ કુટુંબ વાળો પણ નરકમાં જાય છે. શાસ્ત્ર કહે છે કે જીવના શુભાશુભ કર્મ છે એ મહત્વનું છે, કુટુંબ અને જાતિના આધાર ઉપર કોઈનો મોક્ષ નથી, કોઈની આધ્યાત્મિક ઊંચાઈ નથી. જાતિ વેશનો ભેદ નહીં, કોઈ ભેદ નથી, પણ આને પોતાના કુળનો અને પોતાની જાતિનું અહમ એટલું બધું છે કે એમાંથી મુક્ત થાય પછી જાતનું દૈહિક માન ખૂટે છૂટે. દૈહિક માન છૂટતું નથી ત્યાર પહેલા એને એ માનને પુષ્ટ કરનાર આ કુળનું માન છે અને જાતિનું માન છે. કેટલાય લોકોની વાતમાં જ્યારે ને ત્યારે વાત આવે ત્યારે અમે આ, અને એની હાથની પેઢીએ કોઈએ જો કંઈ દાન દીધું હોય તો એના ગુણગાન ગાતા હોય, એટલે તે તો પૈસો ય નથી દીધો અને લૂંટવામાંથી કંઈ બાકી નથી રાખતો, છતાં કે અમે ફલાણાના વંશજો, અમારા બાપ દાદાનું આ નામ ચરી ખાય છે. જાતિ અને કુળ ઉપર એનું આધ્યાત્મિક કોઈ પ્રગતિ નથી, એના શુભાશુભ કર્મના આધાર ઉપર એનું ઘડતર હોય છે. તો અહીંયા કહે છે એ વિશે એનો મોહ, વિશેષ મોહ, મોહ અથવા વિશેષત્વ માનવું, કાં તો એના ઉપર મોહ હોય અને કાં એનું વિશેષત્વ માને કે બસ એ સૌથી શ્રેષ્ઠ છે, આ છે તે છે, અમે આમ. અરે જાતિ કુળ સ્થળ દરેક બાબતની અંદર આ જીવને રોકાવાના સ્થાન તો કોઈ પાર વિનાના છે. અમે ઝાલાવાડીને, અમે ફલાણાને, અમે ઢીકણાને, પછી એનું આખું ઝાલાવાડનું ગુણગાન ગાય, પણ એમાં કેટલાય નપાવટ પાયકા છે એનું શું. પણ અમે કૌ કાઠિયાવાડી, અમે આના, અમે અહીંયાના, અરે ક્ષેત્ર સાથે જોડાયું હતું, તારા વ્યક્તિત્વને ક્ષેત્રને કોઈ સંબંધ નથી. એ તો યોગાનું યોગ છે, એ તો યોગાનું યોગ છે. એના આધાર ઉપર દુનિયાભરની અંદર આ મદમાં ફરતો આ ક્યારે પોતાના નિજ સ્વરૂપ પર આવશે? આ બધા લૌકિક અભિનિવેશના પડદ છે. કેટલા પડદા છે એ આપણને ખબર નથી. લૌકિક અભિનિવેશના કેટલા કેટલા પડદાઓ આપણી આંખ સામે છે. આ પડદ કહેવાય, સ્તર છે, લેયર છે. જેટલા પડ, જેટલા સ્તર વધારે એટલા પ્રમાણમાં અંધાપો વધારે. મોતિયો આવે ને જીવને આંખને, એ આંખને મોતિયામાં શું હોય કે એ જે આંખની અંદર જડ છે એના પાતળા પડ, એ પાતળા થતા 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 ગાઢ અને ઘનિષ્ઠ થાય. શરૂઆતમાં દૂરનું ન દેખાય, પછી નજીકનું ન દેખાય, પછી ચહેરો ન ઓળખાય, પછી છે એવો કંઈક ભાસ જ થાય, પછી આંગળા કેટલા છે એ ખબર ન પડે. ડૉક્ટરો માયપા કરે કેટલા છે એને ખબર પડી જાય કે આને પડદ કેટલા છે, ત્રણ બે, હા બરાબર. આ રમત હાયલા કરે છે જગતની અને જીવ ફૂલાય છે. આ બધા પડદો છે, મોતી બિંદુ છે આંખની સામે. અભિનિવેશના પડદ, પડદાઓ ઘણા બધા છે. નાની નાની ક્ષુદ્ર વિનાશાત્મક અનિત્ય ક્ષણભંગુર જેવી બાબતમાં પણ જીવ અભિમાન કરીને બેઠો છે. એનું એવું અભિમાન પણ એ છોડવા તૈયાર નથી. મારું મકાન મારા લત્તામાં સૌથી સરસ. હવે જ્યાં સુધી જીવે ત્યાં સુધી જરાક કોઈક વાત નીકળે ને, નહીં મારા મકાન આપણા મકાનમાં બધું બરાબર. હવે આ મકાનની સાથે એનો મોહ અને એનું વિશેષત્વ માનવું એક છે, રહેવા પૂરતું. યોગાનું યોગ છે, આશરો છે, સગવડ મેં ઊભી કરી છે, પૈસા ખર્ચ્યા છે, થાય છે બધું. પણ એને વિશે મોહમાં પડવાની કોઈ આવશ્યકતા નથી. પણ એ મકાનમાં રહેતો હોવા છતાં મોહથી છૂટતો નથી, અને મકાનમાંથી નીકળી જાય તો મોહ રહ્યો. આપણે જાજી ચર્ચા કરવી નથી. એ કોકને વેચી નાખે ને તો એને કે આ બહુ આનું આમ છો, તમે અહીંયા આ ન રાખો, અહીંયા આમ. હવે તે વેચી નાખ્યું છે, પૈસા લીધી, છાનો માનો મરને, તારે લેવા દેવા નથી કાંઈ. મોહ છે ને, મારું મકાન છે. અરે પણ તે પૈસા ખિસ્સામાં નાખી દીધા. વાત બહુ સૂક્ષ્મ છે. જ્ઞાનીઓ કહે છે, જીવો આ જીવ પોતાને જ્ઞાની માને, બુદ્ધિશાળી માને, વિચારવંત માને, અને છતાં આવી નાની નાની બાબત એને લક્ષમાં ન આવે તો કોઈ દી એમ થતું નથી કે હું કેટલો આંધળો છું. કઈ ન, મદાંધ છે અને મોહાંધ છે. જગત આખું મોહાંધ, મતાંધ અને મદાંધની અંદર દસમસ્તુ પુરપાટ વેગે દોડતું જાય છે. આવું કે છે એ વાત, વિશેષત્વ માનવું, મોહ રાખવો, અને એ વાતને છોડવી ન હોય પાછી એને કોઈ કહેતો એ છોડવા તૈયાર નથી. એને એનું મહત્વ જતું નથી. પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છ આદિનો આગ્રહ રાખવો હોય એને પરમાર્થ માર્ગની અંદર અધ્યાત્મની ચિંતા નથી, આત્માની ચિંતા નથી, કર્મક્ષયની ચિંતા નથી, મુક્તિની ચિંતા નથી, રાગદ્વેષ ટળે એની ચિંતા નથી. ગચ્છનો આગ્રહ છે, મતનો આગ્રહ છે, સંપ્રદાયનો આગ્રહ છે, સંઘાડાનું મમત્વ છે, કુટુંબીજન કોઈ ગુરુ થયા છે ને એમ દીક્ષા લીધી છે ને એ બધો આગ્રહ છે, પૂરેપૂરો છે. આ અમારા આ ને આ અમારા ગામના ને અમારા ગામની દીકરીએ દીક્ષા લીધી છે ને આ અમારા શેઠના ભત્રીજાની ભાઈએ દીક્ષા લીધી છે ને આયલા કરે આવું ને આવું. ભાઈ સ્વેચ્છાએ આ તો તારી મતિ કલ્પનાએ એવો આગ્રહ રાખે છે. આવો ગચ્છાદીનો આગ્રહ રાખવો હોય ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? મિથ્યાત્વ ટળે તો જ ગુણ સંપન્ન થાય. મિથ્યાત્વ છે ત્યાં સુધી એક પણ આત્મિક ગુણ વિકાસ પામતો નથી, અને આત્મિક ગુણો બધા અપૂર્વ છે. જેટલા દૈહિક ગુણો છે એ બધા નાશવંત છે, આત્મિક ગુણો એ જ શાશ્વત. ગુણોની ઉત્પત્તિ, ગુણસ્થાનકનું આરોહણ, ગુણસ્થાનકની પૂર્ણતા એ આત્મિક ગુણોના સંદર્ભમાં જ વાત કરી છે. નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું, એ ગુણની વાત કરી છે. એ સદગુણ આત્માને સંબંધિત ગુણ એકેય નથી, બાકી તો અવગુણ હજાર છે. આત્મા સિવાયના જે કંઈ છે એ બધા ગુણ નથી પણ અવગુણ છે, એ સાધક નથી પણ બાધક છે. આને અપૂર્વ ગુણ ઉત્પન્ન કરવો છે. મિથ્યાત્વ ટળે તો જ અપૂર્ણ ગુણની પ્રાપ્તિ થાય. આ અપૂર્વ ગુણ પ્રાપ્ત કરવા માટે મિથ્યાત્વ ટળવું જોઈએ, પણ લૌકિક અભિનિવેશના આ પડદાઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી, અને સ્વેચ્છાએ પણ એનો આગ્રહ ચાલુ હોય, એનો મોહ ચાલુ હોય, એને એનું વિશેષત્વ માનવું હોય, એની માન્યતામાંથી એનું વિશેષપણું ખસતું ન હોય, જ્ઞાનીઓ કહે છે કે આવો અભિનિવેશ એને પ્રાપ્ત થયો હોય તો એને ગુણ ઉત્પન્ન કેમ થાય, એનું મિથ્યાત્વ કેમ ટળે? તો આ લૌકિક અભિનિવેશના કારણે જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. અને કયા સંજોગોમાં? કે સત્સમાગમનો યોગ થયો હોય તો પણ મિથ્યાત્વ જતું નથી. અને સિદ્ધાંત તો છે કે જ્યાં સુધી મિથ્યાત્વ ટળે નહીં ત્યાં સુધી આત્મકલ્યાણની શરૂઆત થતી છાર ઉપર લેપણું આનંદ ગંજે મહારાજ કહે છે, છાર ઉપર લેપણું, આખી જગ્યા જ ગંદકી ભરેલી છે, ઉકેડા જેવી છે, એના ઉપર શું લીપણું કરશો? રંગોળી કરવી હોય તો જમીનને સાફ કરવી પડે. આ તો પવન આવે ને રાખની ઉપર ઉડી જાય આ તો બધું, એમ એના બધી જ સાધના, બધા જ એના વ્રત તપ જપ, એ જ્યાં સુધી એને મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી કોઈ ઉપકારી થતા નથી, અપૂર્વ ગુણનું કારણ બનતા નથી. આ એક લૌકિક અભિનિવેશની વાત કરી. બીજો અભિનિવેશ એ છે શાસ્ત્રીય. શાસ્ત્રીય અભિનિવેશ એ પણ એક પત્રની અંદર પછી કહ્યું છે, આત્માર્થ સિવાય ખૂબ શાંતિથી, ધૈર્યથી, એકાગ્રતાથી, ઉપયોગને રાખીને વાત સમજવી. એક વાત એકવાર આવે છે, સંભવ છે કે હવે બીજી વાર કદાચ ન પણ મળે. આપણને આ વારંવાર આવો યોગ પ્રાપ્ત થતો નથી. તો અત્યારે બેઠા છીએ તો ખૂબ ઉપયોગપૂર્વક આખા જગત સાથેનો સાવજ્જમ જોગમ પચકખામી બધું ભૂલીને હું અત્યારે માત્ર કેવળ પ્રભુના વચનમાં, વિતરાગના વચનની અંદર લીન છું. બસ એ ભાવથી પકડવા પ્રયત્ન કરીએ. એકવાર આત્માને સંસ્પર્શ થઈ જશે આ વાતનો, પ્રભુના વચનનો, સર્વજ્ઞની વાણીનો, તો એનાથી આખું આપણું મિથ્યાત્વ, અનંતકાળનો અજ્ઞાનનો જે ગાઢ તિમિર છે એ હટી જશે, વાદળું હટી જશે. જ્ઞાનાવર્ણીય કર્મ ઘણા છે આપણા, એનો ક્ષયોપશમ થતો નથી. જ્ઞાન જ્ઞાની અને જ્ઞાનીના વચનોની ઉપાસનાથી જ થાય, તો જ એ કર્મ ટળે, નહીં તો એ કર્મ ટળતા નથી. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્માર્થ સિવાય જે જે પ્રકારે જીવે શાસ્ત્રની માન્યતા કરી કૃતાર્થતા માની છે તે શાસ્ત્રીય અભિનિવેશ છે. શાસ્ત્રનું એકમાત્ર લક્ષ્ય આત્માર્થ પામવો તે. એ સિવાય એમાં અનેક પ્રકારે માર્ગ કીધા છે, અનેક પ્રકારે સાધના કીધી છે, અનેક રીત બતાવી છે, પણ એ રીત, એનો અભિનિવેશ જો આવે, એ માર્ગનો અભિનિવેશ આવે, એ શબ્દનો અભિનિવેશ આવે, એ ક્રિયાનો અભિનિવેશ આવે, તો એ શાસ્ત્રીય અભિનિવેશ છે, આત્માર્થ નથી. એ મિથ્યાત્વ ઊભું કરશે, ટળશે નહીં. શાસ્ત્રનું એકમાત્ર લક્ષ્ય છે આત્માર્થને પ્રાપ્ત કરવો, નિજ આત્માને ઓળખવો, આત્માને ઓળખીને આત્માના પરિચય કરી અને આત્માના ગુણોને પ્રગટ કરવા માટેની સાધનામાં લીન થવું. આ એકમાત્ર શાસ્ત્રનો ઉદ્દેશ છે. શાસ્ત્રોનો ઉદ્દેશ સંતોએ, પરમાત્માએ આ શાસ્ત્રમાં સહસ્ર ગમે ક્રિયાઓ પણ કહી છે અને સહસ્ર ગમે ઉપદેશો પણ કયા છે, પણ એ ક્રિયાને પકડવી અને એ ઉપદેશોને પકડવા એ અભિનિવેશ છે, અને આત્માર્થને પકડવો એ સમ્યકત્વ છે. આ મિથ્યાત્વ ટળતું નથી. આવા ઉત્કૃષ્ટ સંઘના યોગમાં, પેલો સત્સમાગમનો યોગ છે, ત્યાં પણ આપણી દ્રષ્ટિ સેના ઉપર જાય છે તો કે છે એમાં જે કાંઈ શાસ્ત્રાર્થ સિવાયની વાત કરી છે, આત્માર્થ સિવાયની વાત કરી છે, એમાં એને માન્યતા કરી અને એમાં એને કૃતાર્થતા કરી કે હું ઘણું પામી ગયો. આ ગ્રંથની ગ્રંથિ બંધાઈ ગઈ. કૃપાળુદેવ સદગુરુના લક્ષણમાં લખે છે, ગ્રંથ ગ્રંથિ નહીં હોય. સદગુરુ તો એ કે જેને કોઈ ગ્રંથની ગ્રંથિ નથી, એમાંથી આત્માર્થ પકડી લીધો છે એને. બહુ દુષ્કર વાત છે પણ છતાં સમજવી, સમજાય એવી છે. જીવ શુદ્ધ ચિત્તથી પ્રયત્ન કરે પ્રમાણિકતા પૂર્વક, તો આ વાત કઠિન નથી, કારણ સત્ય છે. સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. મુશ્કેલી ક્યાં છે? એ સતને પકડવા માટે આપણી બુદ્ધિ જે છે એમાં આગ્રહ છે, એમાં અભિનિવેશ છે, એમાં જુદી જુદી પ્રકારની સ્વચ્છંદના પ્રકારો છે. એને કારણે સત આપણા માટે અસુગમ છે, અસરળ છે, દુષ્કર છે. જ્ઞાની કે છે, સમજી લઈએ આપણે કે મારે આત્માર્થ સિવાય કામ, કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. એ સદગુરુનો યોગ શોધે છે સેના માટે? આત્માર્થ માટે. જો આત્માર્થ નથી તો એને સદગુરુનો યોગ કોઈ કામનો નથી. અને આને શેનું મહત્વ છે? સદગુરુના યોગમાં યોગનું મહત્વ છે, આત્માર્થનું નથી. એટલે પછી શેમાં આવે? મને કેવા ગુરુ મળ્યા, મારા ગુરુ કેવા? તારા ગુરુ જેવા એવા. તું કેવો? તને આત્માર્થની દ્રષ્ટિ મળી, આત્માર્થની પ્રાપ્તિ થઈ, તારું મિથ્યાત્વ ગયું, તારું મિથ્યાત્વ જાય એવા સંજોગો ખરા? અને જે ત્યાં તને અભિમાન વર્તે છે શેમાં વર્તે છે? તો કે જે મતલબની વાત નથી, જે પ્રયોજનભૂત નથી, એનું એને મહિમા ગાયા કરે છે ચારે બાજુ. અરે ભાઈ, તું ગાને એમાં શું વળે? આ કે છે કે એ રીતે એને અભિનિવેશ છે, સ્વચ્છંદતા ટળી નથી. અને જીવને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાણે અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી જે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એમાંથી વસ્તુ પકડે છે અને એનું વજન, એનું માન એનું વધારે મૂકે છે આત્માર્થ કરતા. એ સત્સમાગ, એને સત્સમાગમ સમાન મૂકી દે છે અથવા વિશેષ ભાર મૂકે છે શાસ્ત્રો ઉપર. શાસ્ત્રો તો કૃપાળુદેવે એક પત્ર 170 ની અંદર લખ્યું છે કે સમજવા માટે કીધા છે, ગુણઠાણા પણ સમજવા કયા છે. એ સમજાઈ જાય પછી એ ગુણઠાણાનું કોઈ મહત્વ નથી. શાસ્ત્રો પણ જો આત્માર્થ પકડાઈ જાય તો પછી શાસ્ત્રોનું કોઈ, શાસ્ત્ર તરીકેનું મહત્વ નથી, સમજણ માટે મહત્વ છે. તો કે છે એ વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે. શાસ્ત્રો ઉપકારી ખરા, સેના માટે છે? આત્મા સમજવા માટે. આત્મત્વ પ્રાપ્ત પુરુષોને પોતાનો જે કાંઈ આ યોગ છે મનુષ્ય પર્યાય, એ કાયમ તો રહેવાની નથી અને જગતના જીવોનું કલ્યાણ કરવું છે એવો ઉત્કૃષ્ટ ભાવ, ભાવ કરુણા, વિતરાગી કરુણા એમના જીવનની અંદર વહે છે. એટલે મને જે પ્રાપ્ત થયું છે એ જગતના જીવોને પ્રાપ્ત થાય. બહુ બધા જીવ દ્રવ્યો અજ્ઞાનના કારણે સંસારના અનંત પરિભ્રમણના દુઃખોની અંદર ચક્કરમાં પીસાય છે. આ ભવ ચક્કરમાંથી જગતના જીવો બહાર નીકળે તો એને માર્ગ મળે, પણ મારો ને એનો યોગ ન બની શકે. કેમ કે મારી પર્યાય આ જે છે અત્યારે એ કાયમી રહી શકે એમ નથી. માટે આ પુરુષોએ કરુણા કરીને એમની પાસેનો જે અનુભવ જ્ઞાન હતું એને શાસ્ત્રમાં મૂક્યું, અને જે સમયે મૂક્યું તે સમયે જે ભાષા, જે શૈલી, જે વ્યાકરણ, જે ન્યાય, જે હતો પ્રચલિત, પૂદગઢના જે સામર્થ્ય, ભાષા સામર્થ્ય એમની પાસે ઉપલબ્ધ હતું એમાં મૂક્યું. કાળ બદલાય, યુગ બદલાય, ક્ષેત્ર બદલાય, ભાષા બદલાય, વ્યાકરણ બદલાય, એના નિયમો બદલાય, તો એ બધું બદલાતું જાય પણ એમાં મૂકેલો ભાવ બદલાતો નથી. ભાવ પકડવાનો છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો છે. શાસ્ત્ર ભાષા સમજવા માટે, શાસ્ત્ર વ્યાકરણ સમજવા માટે, શાસ્ત્ર ન્યાય સમજવા માટે, શાસ્ત્ર રૂપક સમજવા માટે, શાસ્ત્ર ઉપમા સમજવા માટે, શાસ્ત્ર દ્રષ્ટાંત સમજવા માટે છે. તો એના ઉપર ચોટી ગયો છે બરાબર. એ તો વિદ્વાનોનું કામ છે, ભાષાના વિદ્વાનો જે છે એનો વિષય છે. મુમુક્ષુનો વિષય તો આત્માર્થ પકડવો તે છે, જિજ્ઞાસુને તો આત્મા જાણવો છે. યશો વિજયજી મહારાજ એટલી સરસ વાત મૂકે છે, ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂર્ખ ભેદન પાવે, અપનો સાહિબ કો પહેચાને, સો જગ લીલા પાવે, અબ મે સાચો સાહિબ પાયો. અરે ભાષાના ઝઘડા, શબ્દના ઝઘડા, એ કહે છે કે બધા જ્ઞાનીઓએ જે તે સમયે, અનંતા જ્ઞાનીઓએ જે તે સમયે આ આત્માર્થ જ ગાયો છે, આત્માર્થ જ મૂક્યો છે. એ આત્માર્થ પકડાતો નથી. અને શાસ્ત્રની અંદર કોઈ એક વચનને પકડી લે જે પોતાને અનુકૂળ થાય, અને એ એક વચનને શાસ્ત્રમાં એક દ્રષ્ટિથી કહ્યું હોય, એ એને બહુ વચન બનાવે, એ એને સર્વત્ર નિયમ કરી નાખે અને સ્થાપિત કરી અને બોલા બોલ કર્યા કરે. વાત મૂકી છે, કોઈ એક અપેક્ષાએ એક વાત કીધી છે, તે સર્વ અપેક્ષાએ સાચી હોય જ એમ હોતું નથી. તો એ કરે છે, અને તે પણ સ્વચ્છંદ આદિ સ્વચ્છંદ રહિત પુરુષને એટલો લક્ષ્ય રાખી શાસ્ત્ર વિચારાય તો શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. આ વસ્તુ છે, સ્વચ્છંદ છોડીને આત્માર્થ પકડાય તો શાસ્ત્રની યથાર્થતા છે, કૃતકૃત્યતા છે, નહીં તો શાસ્ત્ર અપ્રશસ્ત અભિનિવેશ, અપ્રશસ્ત એટલે આદરવા યોગ્ય નહીં એવો છે ખરો, પણ ઈચ્છવા યોગ્ય નથી, આદરવા યોગ્ય નથી, એને એમ અહીંયા ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે આ આખો પત્ર, 661 નો પણ આપણે સાથે લઈ લીધો, એ છે શાસ્ત્રીય અભિનિવેશનો પત્ર. ફરી આપણા 658 પત્ર ઉપર જઈએ તો ત્યાં કહ્યું છે કે જીવ જો તે અભિનિવેશ છોડે, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ, લૌકિક અભિનિવેશ દ્રવ્યાદિનો લોભ, તૃષ્ણા, દૈહિક માન ઇત્યાદિ જે છે એ લૌકિક અભિનિવેશ, કુળ, જાતિ, મદ આ બધા, અને શાસ્ત્રીય અભિનિવેશ એ આત્માર્થ સિવાય શાસ્ત્રના બીજા પાસાઓ છે, જે એમાં ગાથાઓ સરસ છે, રાગ સરસ છે, ભાષા સરસ છે, વ્યાકરણ સરસ છે, એમાં પકડ્યો છે, એને પકડી લીધું છે, એમાં નહીં છે, નહીંને પકડ્યો છે. વાત નહીંથી સમજાવી છે, પણ આત્માર્થ સમજવો છે ને કે નહીં સમજવો છે, તો નહીં ચક્રમાં ફસાયો છે. આ બધા અભિનિવેશ સાથે છે. જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્મનો ત્યાગ થાય. આવા અનેક પ્રકારના સ્વચ્છંદના બંધનો જીવે પકડી રાખ્યા છે, એમાં બંધાયો છે, એ બંધન એને મિથ્યાત્વ કહેવાય છે. અભિનિવેશનું બંધન એ મિથ્યાત્વ છે. પછી અભિનિવેશ લૌકિક પ્રકારનો હોય કે શાસ્ત્રીય હોય, પણ અભિનિવેશનું બંધન જ્યાં સુધી છે અને સ્વચ્છંદ આધારિત છે, એમાં પોતાનો સ્વચ્છંદ જોડાયેલો છે, ત્યાં સુધી એ અભિનિવેશ મંદ થતો નથી, પાતળો પડતો નથી, છૂટતો નથી. અભિનિવેશ ન છૂટે ત્યાં સુધી એ આડો આવે છે, આડો આવીને ઉભો રહે છે, આડા આવીને ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્ર આદિ દ્વારા ઉપદેશ્યું છે. આ જ્ઞાની પુરુષે આ વાત કીધી છે. શેનાથી કીધી છે? શાસ્ત્રથી જ કીધી છે. જ્ઞાની કહેવા માટે તો શાસ્ત્રથી જ કહીએ ને. છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે છે? કેમ છોડતો નથી? એ વાત વિચારવા યોગ્ય છે. કેટલી વાર આપણા સાધન નિષ્ફળ કેમ જાય છે? આપણો પુરુષાર્થ પરિણામ કેમ આપતો નથી? ક્યાં રોકાવું થાય છે? ક્યાં અટકવું થાય છે? આ બધા બહુ સાધના માર્ગના ગહન પ્રશ્નો છે. આ સામાન્યની વાત નથી. કોઈ આપણું સમાધાન આપે, આવો પરમ દશાવાન પરમ જ્ઞાની પુરુષ એનો બોધ આપણા હાથમાં છે તો આપણને એના સમાધાન મળે છે કે ભાઈ આ અભિનિવેશની ધારામાંથી બહાર નીકળ તો તને આત્મા પકડાશે, મિથ્યાત્વ તારું જશે, તું જેનો ત્યાગ કરી શકતો નથી, સમ્યકત્વ પ્રગટ થતું નથી, તે સમ્યકત્વ પ્રગટ થશે. એ વાતને મૂકે છે, એ વિચારો આવે છે. પત્રાંક 658 અને 661 બંને અહીંયા પૂર્ણ થાય છે. 669 મુંબઈ, પોષ સુદ 6 રવિવાર 1952. સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે, અંતર સંબંધીય અને બાહ્ય સંબંધીય. અંતર સંયોગનો વિચાર થવાને અર્થે આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. જે અપરિચયની સમ પરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. પત્ર પૂરો થાય છે. એક એક સૂત્ર અદ્ભુત. તમામ સાધનાનું રહસ્ય, બધા ક્રિયાકાંડ વિધિ વિધાન અનુષ્ઠાન ઘણું છે, મૂળભૂત આ દ્રષ્ટિ જે પ્રાપ્ત થવી જોઈએ. પરમાર્થની ક્રિયા ઘણી કરીએ છીએ, પરમાર્થની દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ વિનાનો પુરુષાર્થ એ સવડો પુરુષાર્થ નથી અને એ આપણને ઈચ્છિત પરિણામ આપી શકતો નથી, આપતો નથી. કછુ ઓર રહા ઉન સાધન સે, આ સાધન તો ઘણા કરીએ છીએ, વો સાધન બાર અનંત કયો, પણ કઈ હાથમાં આવતું નથી. એનું કારણ દ્રષ્ટિ નથી. પરમાર્થમાં ચાલવું છે પણ પરમાર્થની દ્રષ્ટિ હોય તો ચલાય. પરમાર્થનો આરાધવો છે પણ પરમાર્થની દ્રષ્ટિ વિના આરાધન શેનું કરીશ તું? ક્યારેક મમત્વનું આરાધન થઈ જશે, પરમાર્થ બાજુમાં રહી જશે. અને ક્યારેક એ સાધના એ જ બાધક, સૌ સાધન બંધ, સાધન જ બંધન થઈ જશે. જે સાધન તું કરી રહ્યો છે છૂટવા માટે, એ જ સાધન તારા બંધનનું કારણ બને છે. અને જીવને આ લક્ષમાં આવતું નથી કે પોતે જ પોતાથી બંધાઈ રહ્યો છે માત્ર દ્રષ્ટિ ભ્રમના કારણે, યોગ્ય દ્રષ્ટિ ન હોવાને કારણે. અહીંયા કે છે સર્વ દુઃખનું મૂળ સંયોગ છે. પરમાર્થ માર્ગનું એક સૂત્ર આપ્યું છે ભગવાન મહાવીરે ઉત્તરાધ્યાયમાં કે દુઃખ કોઈને જોઈતું નથી, દુઃખ સર્વને અપ્રિય છે અને સર્વજીવ સુખને ઈચ્છે છે અને સુખને માટે પ્રવૃત્તિ કરે છે, પણ સુખનું સ્વરૂપ જાણતો નથી, કાં દુઃખનું સ્વરૂપ જાણતો નથી. 375માં કહ્યું છે કે દુઃખ જેનાથી ઉપજે છે એનું સ્વરૂપ જાણતો નથી. હવે જેમાંથી દુઃખ ઉપજે એ સ્વરૂપ જાણતો ન હોય અને દુઃખને છૂટવાનો પ્રયત્ન કર્યા કરે અને સ્વરૂપની પુષ્ટિ કર્યા કરે કે દુઃખ જેમાંથી ઉપજે તો શું થાય? જેમાંથી છૂટવું છે એ જ સંજોગ ઉભા કર્યા કરે. તો અહીંયા કે છે દુઃખનું મૂળ સંયોગ છે, સંબંધ છે. જીવને પર પદાર્થનો પર વસ્તુનો સંબંધ ગમે તે માત્રામાં હોય, ગમે તે કક્ષામાં હોય, ગમે તે સ્વરૂપમાં હોય, પણ એ દુઃખનું મૂળ છે. પરનો સંબંધ દુઃખનું મૂળ છે. વાત વિચારવી. એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે, સર્વજ્ઞ કહે છે. આ કોઈ એન્જી ફેન્જી માણા નથી કહેતો, આ કોઈ જીવા તેવાનું વિધાન નથી, એટલે એને ગૌણ ન કરવું, સાંભળીને કાઢી ના નાખવું, વિચાર કરવો કે આ કોઈ દી મેં વિચાર્યું કે દુઃખનું મૂળ સંયોગ છે, તો સંયોગ ઘટાડવા કે વધારવા, સંબંધ ઘટાડવા કે વધારવા, સંઘ ઘટાડવો કે વધારવો, તો સંસાર એ સંયોગ છે, તો સંસાર સંક્ષેપ કરવો કે વિસ્તૃત કરવો, અને પછી પોતાની ચર્યા જોવી કે હું શું કરું છું, દુઃખને આપનારા સાધનો વધારું છું કે ઘટાડું છું, દુઃખ જેમાંથી નિપજે છે એવા સંયોગો વધે છે કે ઘટે છે, સર્વ દુઃખનું મૂળ સંયોગ છે. કૃપાળુ દેવની ભાષા તો અદ્ભુત છે. એને એક જગ્યાએ લખ્યું છે કે સર્વસંગ મહાઆશ્રવ છે, કર્મનું આવવું થાય એનાથી. જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે, હે જીવ તું સાંભળ, અમે કોની વાત કરીએ છીએ? આ કોઈ રાયચંદ રવજીભાઈ મહેતા એ પુરુષ કહેતા નથી, પણ જેને સત્પુરુષનો બોધ આત્મસાત કર્યો છે અને એમાંથી પોતાનું રાયચંદભાઈ પણ જેને કાઢી નાખ્યું છે. હું દેહધારી છીએ કે કેમ એ સંભાળીએ ત્યારે, તો જેને પોતાના નામથી ને રૂપથી પણ જે અલગ થયા છે, જે કેવળ આત્મા રૂપે જ જીવે છે, આત્મા કેવળ આત્મા રૂપે વર્તે, આવી સહજાત્મ સ્વરૂપ જેની સ્થિતિ છે, એ કહે છે કે હે જીવ સાંભળો, સર્વ દુઃખનું મૂળ સંયોગ છે. અને એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે, આ તીર્થંકરથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ જગતમાં નથી, સર્વજ્ઞથી શ્રેષ્ઠ કોઈ નથી. આ ધર્મ તારે ધારણ કરવો હોય, માર્ગ તારે શોધવો હોય, તો માર્ગદ્રષ્ટા એ આ પુરુષ જેવો બીજો કોઈ પુરુષ તને લોકની અંદર પ્રાપ્ત થઈ શકે એમ નથી. અને એવી જેની પાસે જ્ઞાન છે અને સાથે એક જબરજસ્ત શક્તિ છે, તારક શક્તિ જેનામાં છે, એ તીર્થંકર. બધા કેવડીને જ્ઞાન છે, બધા જ અરિયંતોને જ્ઞાન છે, બધા જ સર્વજ્ઞ છે, બધા જ કેવડી છે, પણ સામાન્ય કેવડી અને તીર્થંકર કેવડીમાં ફરક છે. આની પાસે જ્ઞાન ઉપરાંત વિતરાગી કરુણા જગતના જીવોનું કલ્યાણ કરવાની માત્ર કરુણા નહીં પણ તાકાત છે. તિન્નાણમ તારયાણમ, હે પ્રભુ તમે તો તર્યા છો પણ જગતના જીવોને તારવા માટે તમે સમર્થ છો, બાકીના જીવો તરી જાય, અન્યને તારવા તમે સમર્થ છો. તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ ભોયાણમ મુત્તાણમ મોગાણમ, હે પ્રભુ આ તારો મહિમા મને સમજાયો છે કે માત્ર તું પામી ગયો એમ નથી, તું બીજાને પમાડી શકે એવો છું, તું મોક્ષનો દાતા છું, તું મોક્ષ ગામી છો એમ નહીં, એ તો ગયા ઘણા ગયા મોક્ષે, પણ તું મોક્ષનો દાતા છો. પરમ કૃપાળુ દેવ મોક્ષ માર્ગના દાતા છે, આત્મસિદ્ધિ એ મોક્ષ માર્ગનો શાસ્ત્ર છે, જે છેદ વિચ્છેદ થયો છે, જે મોક્ષ માર્ગ લુપ્ત થયો છે, ખંડ ખંડિત થયો છે, એને અગોપ્ય રૂપની અંદર વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ વિચારવા આત્માર્થીને ભાગ્યો અત્ર અમે આ મોક્ષ માર્ગ કહીએ છીએ. એ મોક્ષ માર્ગ અમે કહીએ છીએ કેમ કે અમે એને પામ્યા છીએ, એમને એમ કહેતા નથી. કલ્પનાના આધારે આ મોક્ષ માર્ગ કહેવાયો નથી. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, આજ સુધીમાં જેટલા જેટલા જ્ઞાનીઓ થયા છે બધાનો નિશ્ચય, એના સાર રૂપે અમે આ મોક્ષ માર્ગ તમને અગોપ્ય રૂપમાં કહીએ છીએ, કશું જ બાકી રાખ્યા વિના, પ્રગટ ખુલ્લે ખુલ્લા, કશું જ છુપાવ્યા વિના, નો સિક્રેટ, ઇટ્સ ઓપન. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે, આ તીર્થંકરોએ કહ્યું છે, અને બધા જેટલા જ્ઞાની સંસારમાં થયા છે એણે એમ જ દીઠું છે. શું દીઠું છે? સર્વ દુઃખનું મૂળ સંયોગ છે. જે સંયોગ બે પ્રકારે છે, એક અંતર સંબંધીય અને બીજું બાહ્ય સંબંધીય. સંતાન, સ્વજન, પરિજન, કુટુંબ આ બધા જે છે, પછી સંગ્રહ, પરિગ્રહ આ બધા બાહ્ય સંબંધ, સંપત્તિ, સમૃદ્ધિ, પદ, પ્રતિષ્ઠા, માન આ બધા બાહ્ય સંબંધ છે. અંતર સંબંધી અને બાહ્ય સંબંધ. અંતર સંબંધ પોતે માનેલા બધા કસાય, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, રતિ, અરતિ, ગમો, અણગમો, પ્રીતિ, અપ્રીતિ, માન, અભિમાન, આ બધા જે છે અંતર સંબંધ છે, એ કઈ બાહ્યથી નથી. મને પુત્રનો સંબંધ છે તો બાહ્ય સંબંધ છે, પિતાનો સંબંધ છે બાહ્ય સંબંધ છે, મકાનનો સંબંધ છે બાહ્ય સંબંધ છે, આભૂષણનો સંબંધ છે બાહ્ય સંબંધ છે, વસ્ત્રોનો સંબંધ બાહ્ય સંબંધ છે, આ બધો બાહ્ય સંબંધ છે. પણ એ બાહ્ય સંબંધ છૂટી જવાથી હું છૂટતો નથી, કેમ કે અંદરનો સંબંધ તો હજુ મને રોકનાર કોણ છે? અંતર સંબંધ. મારે છૂટવું છે અંતર સંબંધથી, જેનેથી હું પકડાયો છું. હું અસંગ છું તો, અસંગ છું તો મેં કાલો આલો ઘર છોડી દીધું એટલે અસંગ થઈ ગયો? તો કે ના, પાછું ઝૂંપડીમાં પાછી માયા લાગી ગઈ. અંતર સંબંધ, મમત્વ અંતર સંબંધ, આસક્તિ અંતર સંબંધ, મોહ અંતર સંબંધ, કષાય અંતર સંબંધ, આ બધા પરિણામો છે, અંતર સંબંધ છે. બંને પ્રકારે છે. અંતર સંયોગનો વિચાર થવાને અર્થે બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. મુખ્ય બાધક તત્વ કયું? અંતર સંબંધ. એ અંતર સંબંધનો વિચાર થવા, એના તરફ લક્ષ થવા, સાચો પુરુષાર્થ એના ઉપર કરવા માટે બાહ્ય સંબંધનો અપરિચય કર્તવ્ય છે. જેટલો જેટલો બાહ્ય સંબંધનો અપરિચય થશે, તેટલા તેટલા પ્રમાણમાં જીવ અંતર સંબંધી વિચાર કરી શકશે, નહીં તો નહીં કરી શકશે. આખો દિવસ બાહ્ય સંબંધમાં ઉલઝાયેલો રહે. આપણે પૂછી કે હમણાં કંઈક શું ચાલે છે, વાંચન વગેરે કરો, ભક્તિ કરો? અરે સાહેબ, ભાત મૂકી દો, હમણાં તો એવી ઉપાધિમાં પડ્યો છું, નવરો જ થતો નથી. સવારે ઉઠું તો રાતના સુવાનો પણ ટાઈમ માંડ મળે છે, અને કેટલાય તો જીવનનો સરવાળો કે મરવાનો ટાઈમ પણ આટલો ઉપાધિમાં છે. આટલો બાહ્ય સંબંધ છે એને, અને બતાવવા માંગે છે કે હું તો કેવો મહત્વનો છું એમ. મને મરવાનો ટાઈમ નથી, ખાવાનો નથી, પીવાનો નથી, સુવાનો નથી, એટલું કામ મારો બાહ્ય સંબંધનો પથારો આનો એટલો બધો છે. હવે આને પૂછીએ કે ભાઈ, તે ભક્તિ કરી, પ્રભુનું સ્મરણ કર્યું, તે કઈ આત્મચિંતન કર્યું? અરે અંતર સંબંધનો વિચાર આ કરશે ત્યારે, ત્યાં તારા કામ ક્રોધ કસાયના પરિણામ છે, આ તારા અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ, આસક્તિ આ બધા પરિણામથી છૂટવું છે, આને તને માંધો છે, આ દુઃખના કારણ છે, આ કર્મના બીજ છે, આ ભાવ કર્મ છે, એ દ્રવ્ય કર્મનું બીજ છે, અને ભાવ કર્મ એ તારા સ્વભાવનો વિભાવ અને વિકાર છે. એના તરફ તારો વિચાર ક્યારે થાય? બાહ્ય સંબંધથી અપરિચય થાય. જેટલા જેટલા પ્રમાણમાં બાહ્ય સંબંધનો અપરિચય થાય, તેટલા પ્રમાણમાં એ પોતે અંતર જગતની યાત્રા કરી શકે. અંતર સંયોગનો વિચાર થવાને આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. જે અપરિચયની સ્વપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. આ અંતર પરિચયની ઈચ્છા બધા જ જ્ઞાનીશો, ઋષભદેવ આદિ પુરુષો સંસાર છોડીને ચાલ્યા ગયા, ચક્રવર્તીઓ સંસાર છોડીને ચાલ્યા ગયા, રાજપાઠ, બધા જ સુખના સાધનો, બધી જ બાહ્ય સંબંધોની અનુકૂળતા, અને એના બાહ્ય સંબંધો એને બાધારૂપ નહોતા, છતાં પણ વિશેષ પુરુષાર્થ કરવા માટે, આત્મતત્વને પરિશુદ્ધ કરવા માટે બાહ્ય સંબંધનો અપરિચય કર્તવ્ય છે, એમ ઋષભદેવ આદિ પુરુષોએ આ જ માર્ગ સર્વસંગ પરિત્યાગનો અપનાવ્યો. સર્વસંગ પરિત્યાગ એટલે બાહ્ય સંબંધોનો ત્યાગ. સર્વસંગ પરિત્યાગ એટલે બાહ્ય સંબંધોનો ત્યાગ અથવા બાહ્ય સંબંધોનો અપરિચય, કે અમારે એનો પરિચય કરવો નથી. હવે અંતર સંબંધીય જગતમાં જવું છે અને અંતર સંબંધીય જગતની અંદર આત્મા સાથે આત્મા સિવાય પરની મિલાવટ કેટલી છે? વિભાવ છે, શું છે? પર સાથેનો આત્માનો સંયોગ છે, આ અંદરમાં છે. કષાયો સાથેનો આત્માનો સંબંધ અંદરમાં છે, નો કર્મ સાથેનો આત્માનો સંબંધ અંદરમાં છે. ભય, શોક, હર્ષ, દુગુચ્છા, વેદ, આ બધા અંતર સંબંધ છે, એ અંદરમાં છે, એના ઉપર લક્ષ થતો નથી. એ કાઢવા છે, એ સંબંધોને દૂર કરવા છે, એનો પણ અપરિચય કરવો છે. પણ બાહ્ય અપરિચય થાય તો અંદરનો અપરિચય કરે નહીં, પણ બાહ્યનો થતો નથી. જ્ઞાની પુરુષોએ એટલા માટે બાહ્ય સંબંધનો અપરિચય કર્તવ્ય છે એમ માન્યું છે. એ સબ પરમાર્થ એમની ઈચ્છા છે કે એમને પરમાર્થ પ્રાપ્ત કરવો છે. પરમાર્થ એટલે શુદ્ધાત્મા, સહજ આત્મા, કેવળ આત્મા. આત્મા, આત્મા અને આત્મા, આત્મા સિવાય કશું નહીં, એને કહેવાય છે પરમાત્મા, પરમાર્થ, શુદ્ધ આત્મ સ્વરૂપ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. પણ મારે એ અંદર સંબંધથી છે, આ બધી મલિનતાઓ અંદરની છે, આંતરિક છે, આભ્યંતર છે. તો પેલા બાહ્ય પરિગ્રહ છોડવાનો અને પછી અંતર પરિગ્રહ છોડવાનો. પણ જીવને આ લક્ષમાં જ ન આવે અને સમજે કે મેં બાહ્ય પરિચય છોડ્યો, બાહ્ય સંઘ છોડ્યો એટલે પતી ગયું, હું તો પામી ગયો. તો એ પામ્યો નથી, હજુ તો એ દિશામાં એને પગલું ભરવાનું છે. કર્તવ્ય છે, બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. પ્રશ્ન પૂછે કે શું કામ બધું છોડવું? ઘરે બેઠા મોક્ષ નો થાય? ધંધો કરતા મોક્ષ ન થાય? ખાતા પીતા મોક્ષ ન થાય? ભોગ ભોગવતા મોક્ષ ન થાય? એનો અહીંયા જવાબ છે. તર્કવાદ ઉપર ચાલવાનું નથી પરમાર્થ માર્ગમાં, બુદ્ધિવાદ ઉપર ચાલવાનું નથી, શ્રદ્ધાવાદ ઉપર ચાલો. જ્ઞાનીઓએ શું કહ્યું છે? તો જ્ઞાનવંત તીર્થંકરોએ કહ્યું છે કે સંયોગ એ સર્વ દુઃખનું મૂળ છે. હવે તારે શેની ચર્ચા કરવી છે? કયો તર્ક લગાવવો છે? તો ત્યાં તર્ક લગાવવો એ શાણ પણ નથી પણ ગાંડ પણ છે. માટે અહીંયા કહે છે કે આવી જે અપરિચય, બાહ્ય અપરિચયની સપરમાર્થ ઈચ્છા, પરમાર્થની જેને પ્રાપ્તિ કરવી છે તે સપરમાર્થ ઈચ્છા છે, એને છોડવા ખાતર આ મને નડે છે. કોઈ જ્ઞાનીએ એના બાપ પ્રત્યે વેર હતું માટે બાપનો ત્યાગ કર્યો? પત્ની સાથે બનતું નહોતું માટે પત્નીનો ત્યાગ કર્યો? રાજમાં મારું કોઈ સાંભળતું નહોતું માટે રાજ છોડીને વયા ગયા? ચક્રવર્તી પદમાં મારી કોઈ આજ્ઞા માનતું નહોતું માટે ચક્રવર્તી પદ છોડીને ગયા? સપરમાર્થ, પરમાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી. આ જ્ઞાની પુરુષોએ અપરિચયની ઈચ્છા કરી છે, આ બધાએ છોડ્યું છે. એ બધા એટલા માટે કે એમને પરમાર્થ પ્રાપ્ત કરવો છે, અને પરમાર્થ પ્રાપ્ત કરવામાં બાહ્ય પરિચય એ છોડવો એ જ્ઞાનીઓએ, જ્ઞાનવંત પુરુષોએ તીર્થંકરની આ આજ્ઞા છે, અને જ્ઞાની પુરુષોએ આવી ઈચ્છા પણ કરી છે. અહીંયા પત્ર 659 પૂરો થાય છે વિશેષ અવસરે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.